नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधवः सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञान ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्याकोक्षिरत्नम् शब्दजितर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्।
અમાપ ઉપકાર અને અનંત કૃપા જ્ઞાની પુરુષની છે, જેણે આ જીવને અનાદિકાળની ભૂલમાંથી છૂટવા માટેની વિધિ બતાવી છે। અનંતકાળના પરિભ્રમણમાં જીવનું મુખ્ય ભૂલ એવું અજ્ઞાન પરિણામ મોહ પરિણામ, એ મોહ પરિણામના કારણે જીવમાં થતા નાના મોટા કષાય, અનંતાનુબંધી કષાય ચાર, ક્રોધ માન માયા અને લોભ, આ ચાર કષાયની ચોકડી એવી છે કે જેમાં અનંતાનુબંધી સંભવે છે, બાકીના કષાય છે નવ, હાસ્ય શોક રતિ અરતિ ભય જુગુપ્સા અને વેદ, ત્રણ પ્રકારના પુરુષ વેદ સ્ત્રી વેદ ને પોષક વેદ। પ્રારંભ જીવનો જગતના પદાર્થ જોઈને આ નો કષાયથી થાય, રતિ અરીતિ એટલે એની અંદર પ્રીતિપૂર્વકનો આસક્તિભાવ, અને અરતિ એટલે કે જેની અંદરનો દ્વેષપૂર્વકનો અરૂચિભાવ, અરૂચિ પણ ખરી પણ ઇન નેગેટિવ ફોર્મ। આવી પ્રકારના પ્રારંભના ભાવથી હાસ્ય શોક, અને એનું જ્યારે બરોબર ફોર્મ તૈયાર થાય, કોન્સન્ટ્રેટેડ ફોર્મ, એને ભગવાને રાગ અને દ્વેષ આ બધા જ કષાયોના ભાંગા કરતા કરતા ચારમાં લીધા, ચારમાંથી એને બેમાં મૂકી દીધા, રાગ અને દ્વેષ। અને એક અપેક્ષાએ રાગ છે એટલે જ દ્વેષ ટકી શકે છે, જો રાગનો અભાવ થાય તો દ્વેષ ટકી શકતો નથી। આખી એટલી બધી સાયન્ટિફિક બેઝ આ ધર્મનો છે, આ વિતરાગ વિજ્ઞાનનો છે, એટલું બધું વૈજ્ઞાનિક સત્ય છે, મનોવિજ્ઞાન સાથે એટલું આ જોડાયેલું છે. કાળક્રમે ભાષા બદલાય છે, અર્થ બદલાતા જાય છે, આપણે એનાથી અપરિચિત થતા જઈએ છીએ. રતિ અરતિ શબ્દ હવે આપણા રોજના અભ્યાસમાંથી ગયા, આપણા સાહિત્યમાંથી ગયા, આપણા વાંચનમાંથી ગયા. ભાવ તો ઉભો રહ્યો. આવા નો કશાયને, એના ઉપરથી કશાયને, અને પછી આપણી પાસે બોલવાના શબ્દ શું રહે? એ ભાઈ રાગ દ્વેષ કરમાં. અરે રાગ દ્વેષ તો હજી કેટલામી માત્રા છે ખબર છે? પ્રારંભની વાત તો કરમાં. રાગ દ્વેષ તો બહુ કોન્સન્ટ્રેટેડ ફોર્મ છે એનું. ઘટ થતો થતો રાગ થયો આ મોહ પરિણામનો. પરંતુ નાની નાની બાબતની અંદર જીવના પદાર્થનું તુચ્છપણું સમજાવવાને બદલે તેના પ્રત્યેનો થતો રતિભાવ, અરતિભાવ, ગમો અને અણગમો, રૂચિ અને અરૂચિ, પ્રીતિ અને અપ્રીતિ, આસક્તિ અને અનાસક્તિ, એના અનેક પ્રકારના ફોર્મ, એનાથી આ ઘડાતો રતિભાવ, અને એ રતિભાવમાંથી નિર્માણ થતો છેવટે એમાંથી જ ઉત્પન્ન થતો રાગ અને દ્વેષનો જે આ પરિણામ છે, જે પરિણામ અંતતો ગતવા જીવને અનંતાનું મંદિરની કસાયની ચોકડીમાં પહોંચાડે છે. દરેક કસાય પ્રારંભની અંદર એ ચોકડીનો કસાય નથી. જો સંસારના જીવો સામાન્ય રીતે સદવર્તન કરે, સદવિચાર કરે, સદવર્તન કરે, અને જેને આપણે કહીએ કે શુભેચ્છાપૂર્વકનું જીવન, ભલમનસાઈનું જીવન, એ પરફેક્ટ જેન્ટલમેનલીનેસ, આપણે કોઈનું અહિત કરવું નહીં, આપણે કોઈનું બગાડવું નહીં, આપણે કોઈનું બુરું ન કરવું, તો એ જીવ કસાયમાં હોય એમને પણ ગમો અણગમો, પ્રીતિ અપ્રીતિ, રતિ અરીતિના ભાવ હોય, પણ નો કસાયની મર્યાદામાં હોય, અનંતાનું મંદિર કસાયની ચોકડીમાં નો આવ્યો હોય, એટલે એની તીવ્રતા ન હોય, એની માત્રા એટલી બધી ગંભીર ન હોય. માટે ભગવાને કહ્યું કે સંસારની બીજી ક્રિયાઓમાં અનંતાનું મંદિર ઓછી સંભાવે છે. સાહેબ, એમાં તો અમે ધર્મ કરતા જ નથી, તો એમાં તો પછી કર્મ જ થાય ને? તો કે હા, થાય ખરા, બંધ જ થાય, પણ અનંતાનું મંદ ન થાય. જો સંસારના આટલા સાદા નિયમ કે મારે કોઈનું બુરું ન કરવું, મારે કોઈને અંતરાય ન પાડવા, મારે કોઈને દુઃખ થાય એવું શુકામ કરવું જોઈએ, અને મારે મારો સંસાર ચલાવવો છે, હું બધું કરીશ મારી રીતે, તો આ જે સામાન્ય ભલમનસાય સજ્જનતાના ગુણ, પરમ કૃપાળુ દેવે આ સજ્જનતાનો એક પાઠ મૂક્યો છે, એમાં સજ્જનતાના લક્ષણો બધા મૂક્યા છે. જે અત્યારે બહુ તત્વજ્ઞાનની વાત કરનારા છે ને, એ સજ્જનતાને ફટ લઈને કાઢી નાખે. આ સજ્જનતાની શું વાત છે? સજ્જનતા એ તો ઠીક છે, બધું બધું લૌકિક છે, એને ખબર નથી કે ભાઈ અનંતાનું મંદિર ચોકડીનું મૂળ જો આની અંદર ખ્યાલ ન રહીએ તો એ કસાય વધતા પરિણામે અનંતાનું મંદિરના આ ચાર કસાયની અંદર એનું આ કોન્સન્ટ્રેટેડ ફોર્મ થાય છે. પ્રારંભની અંદર તો આ ચોકડીમાં એ જીવ હોતો નથી, એટલે જ્ઞાની કહે છે કે સંસારની ક્રિયામાં નથી હોતો, પણ સંસારમાંથી ડાયો થઈને પરમાર્થમાં આવે છે ને, જ્યારે પોતાના બધા માન કસાય લઈને, લોભ કસાય લઈને, ક્રોધ કસાય લઈને, મોહ કસાય, માયા કસાય લઈને પછી પરમાર્થમાં આવે, અને પરમાર્થમાં ધંધા કરે છે, ત્યાં સ્કોપ વધારે મળે છે. ઓલામાં તો ભાન છે કે મારે કોઈનું બુરું કરવું નહીં, અહીંયા તો એ પ્રકારની ભ્રાંતિ છે કે હું કોઈ દિવસ કોઈનું બુરું કરતો જ નથી, જે કરું છું બધાને હિત માટે જ કરું છું. ધર્મમાં ભ્રાંતિ છે અને સંસારમાં ભાન છે કે આપણે સંસાર ચલાવીએ છીએ અને આપણે આપણા થોડાક લાભ માટે થઈને પેલાનું અહિત કર્યું, એને મોટું નુકસાન પહોંચાડ્યું. આમાં જાગૃતિ તરત વર્તે, અનંતાનું મંદિર બને ત્યાં સુધી ન થાય. જો જીવ આ પ્રકારના ધર્મ માર્ગમાં, અધ્યાત્મ માર્ગની અંદર એક સજ્જનતાની અપેક્ષાએ હોય તો પરમાર્થમાં એ તો ભાનમાંથી ભ્રાંતિમાં જ હોય છે, અને ત્યારે એનો જુસ્સો, એનો જોશ, એનો આક્રોશ, એનો આવેગ, આ બધું બહુ જોર કરતો હોય કસાય ભાવની અંદર, અસદગુરુમાં, અસદદેવમાં. જો સંસારની બાબતમાં ઘણાને આગ્રહ કરતા જોઈએ કે ભાઈ આપણે શું કામ કરવું, ન ફાવે તો ન કરવું, આપણે એની યારે ન બોલવું, આપણે એના ઘરે ન જવું, કોઈને ક્રોધ થાય આપણે શું કામ કરવું, કોઈને ન ગમતું તો એના ઘરે જવું નહીં, આપણે ટાળવાનો કેટલો બધો પ્રયત્ન કરીએ છીએ. અને જે પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અપરમાર્થને ભજે છે એનામાં આગ્રહનું પ્રમાણ કેટલું બધું હોય છે. શું કામ નહીં, અમે આ શું કામ ન કરીએ, અમને રોકનાર કોણ? જુઓ, સંસારમાં એ માઇલ્ડ છે અને પરમાર્થમાં એ, એટલે કહેવાતા પરમાર્થમાં એ સ્ટ્રોંગ છે. હવે અનંતાનુબંધી વધારે ક્યાં સંભવે? ખ્યાલ આવે છે? દરેક આપણે આપણી પોતાની સ્થિતિને અંદર મૂકી દેવાની કે સંસારમાં વી આર માઇલ્ડ. કોઈ ગરાકભાઈ ઊંચે હાથે બોલે, આપણે શું કામ માથાકોટ કરવી જોઈએ? ગરાક છે ને આપણો, હોય ઊંચે હાથે બોલે, વસ્તુ પાછી આપી જાય, બે પૈસાનું નુકસાન સહન કરીને પણ ગરાકને સાચવવો, દલાલને સાચવવો, આપણો સપ્લાયરને સાચવવો, આપણા બાયરને સાચવવો, કેટલું બધું ડાપણ છે. અહીંયા કોઈ મારા મુમુક્ષુ સાધર્મિક ભાઈને સાચવવાની ભાવના હોય એ શું સમજે છે એના મનમાં? જુઓ, એ નહીં માણસ વ્યવહારની અંદર જો સજ્જનતા, જેન્ટલમેનલીનેસ, બજારમાં એની શાખ હોય, પ્રતિષ્ઠા હોય કે ભાઈ વેપારી છે અથવા સાહેબ છે, બોસ છે, ઓફિસર છે, પણ બહુ સારો છે, એની મર્યાદામાં, કાયદાની મર્યાદામાં થાય એટલું કરે છે, ઇથી વિશેષ હી ડઝ નોટ નેવર ક્રોસિસ ઇઝ લિમિટ, એની મર્યાદાની બહાર જતો નથી. એ નહીં માણા પરમાર્થ માર્ગમાં આવ્યો મોટો ભા થઈને, કારણ કે અહીંયા તો એને કલ્યાણનો ઠેકો લઈ લીધો, મુશ્કેલીનો પાર નથી. જ્ઞાની કે છે આ સ્વરૂપ સમજો, આ નો કસાયમાંથી કસાયમાં આવી જાઉં છો, એક ને એક વસ્તુ એમને એમ છે, અને કસાયમાં આવીને એ કસાયમાંથી અનંતાનુબંધી કસાયની અંદર આવી જાય છે. આ ચોકડી ચાર જરા ભયાનક છે. 622 ની અંદર જે ગઈકાલે આપણે અનંતાનુબંધી પ્રકારના બે પ્રકાર આપણે વર્ણવ્યા હતા, પરમ કૃપાળુ દેવે એને પ્રકાર ઉપર એક બીજો પત્ર લખ્યો, એમાં એમને લખ્યું અનંતાનુબંધીનો બીજો પ્રકાર જે લખ્યો છે તે વિશે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણજો. એમણે જ ઉપરનો પત્ર જે 613 હતો એમાં જે બે પ્રકારના અનંતાનુબંધી કસાઈનું સ્વરૂપ બતાવ્યું હતું એ વાતને અધિક સ્પષ્ટ કરવા માટે ભગવાને જ બીજો પત્ર તરત લખ્યો 622માં, અને એમાં 613નો રેફરન્સ આપ્યો કે 613માં અમે જે જણાવ્યું હતું તેની જે વ્યાખ્યા જણાવી હતી અનંતાનુબંધી કસાઈની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે એમ ગઈકાલે આપણે વાત કરી હતી. આપણે ગઈકાલે વાતની અંદર બે વાત હતી, એક તો મુખ્ય કરીને સદૈવ સદધર્મ અને અસદગુરૂનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તેનાથી વિમુખ થવાય એ આદિ પ્રવૃત્તિ, અને અસદદેવ, અસદગુરુ તથા અસદધર્મનો આગ્રહથી જે ભજે અને એના સંબંધમાં કૃતકૃત્યતા મનાવે, માને આ અનંતાનુબંધીનો અથવા જ્ઞાનીએ કહ્યા છે એવા જે એ મર્યાદા પછી સ્ત્રી પુત્રાદિભાવ સંસારની અંદર, સ્ત્રી પુત્ર પછી આદિ એટલે એની અંદર બધા કાકા, મામા, ભાઈ, ભોજાઈ, વેવાઈ, વેલા, નણંદ, સાસુ, જેઠાણી, દેરાણી બધા ભાવ પકડી લેવાના. જ્ઞાની સંક્ષેપમાં લખે સ્ત્રી પુત્રાદિભાવ એટલે સંસારના સંબંધી જે આપણા રિલેશન્સ છે તે ભાવ. એ ભાવ જ્ઞાનીએ જે કહ્યા છે એ મર્યાદાથી આગળ, એ મર્યાદા પછી ઇચ્છતા, આ સંયોગ છે, સંયોગને હંમેશા શાશ્વતના રૂપમાં ન ઇચ્છાય. હું ઈચ્છું કે મારો દીકરો મારો રહેવો જોઈએ, કાયમ રહેવો જોઈએ, હંમેશ રહેવો જોઈએ, મરવો ન જોઈએ, અને જીવે ત્યાં સુધી મારો ગુલામ રહેવો જોઈએ, કારણ કે સંયોગનું સ્વરૂપ નથી, સ્વરૂપ માલિકીનું સમજી લીધું. નિર્ધ્વંસ પરિણામ કહ્યા, એ નિર્ધ્વંસ પરિણામ કયા છે તે પણ તે પરિણામે પ્રવર્તતા અનંતાનુબંધી હોવા યોગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુબંધી કસાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે. આ પત્ર લખ્યા પછી કૃપાળુ દેવે 4 દિવસમાં બીજો પત્ર લખ્યો, આંક 622. અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે વિશે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશો. ભગવાન લખે છે ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદીને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે. વાત સમજાય છે? ફરીથી આપણે વિચારીએ. જુઓ, જ્ઞાની કે છે કે અમે મર્યાદા કીધી છે એને સમજો. દેહધારી જીવને મન વચન કાયાની પ્રવૃત્તિ તો હોય એવો જ્ઞાનીના ખ્યાલમાં નથી એવું ન લેવું, અને એવી પ્રવૃત્તિ ન હોય એનું નામ ધર્મ એવી ભ્રાંતિમાં ન રહેવું. કેવળ જ્ઞાન થયા પછી પણ મન વચન કાયાના યોગની આહાર નિહાર અને વિહારની પ્રવૃત્તિ અરિહંતને તીર્થંકરને પણ હોય છે. પરમ કૃપાળુ દેવે સ્પષ્ટ લખ્યું છે, લોકોની માન્યતા જે હોય એને મુબારક, આપણે એની સાથે સંબંધ નથી. પરમ કૃપાળુ દેવે સ્પષ્ટ લખ્યું છે. કેવળ જ્ઞાનીએ પણ આ ધર્મના દેહના ધર્મો છે, કેમ કે એ કર્મ છે, નામ કર્મ છે, ગોત્ર કર્મ છે, અને દેહધારી છે. તો દેહને દેહનો ધર્મ હોય કે ન હોય, દેહને દેહનો સ્વભાવ હોય કે ન હોય, હોય જ. એમાં કે જ્ઞાન થાય એટલે દેહનો સ્વભાવ હોય જાય, જ્ઞાન થાય એટલે એને કીધું વેદનીય ન હોય એમ? જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. જીવ તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સુખ દુઃખ રહિત ન કોઈ, સાતા વેદનીય અને અસાતા વેદનીયથી રહિત કોઈ જીવ નથી. તો સાહેબ, ફરક શું? અમને જ્ઞાન થયું એનું શું, પછી એમાં લાભ શું? જ્ઞાની વેદે ધૈર્યથી, જ્ઞાની એના દુઃખને જાણપણાથી વેદે છે. દેહનો ધર્મ આત્માનો ધર્મ બંનેની ભિન્નતાનું એને જ્ઞાન વર્તે છે. દેહના ધર્મમાં આવેલા રોગાદી જે કાંઈ વ્યાધિ ઉપદ્રવ જ્ઞાનીને વિશે પણ, જ્ઞાની વિશે પણ મ્લાન થાય, ગ્લાન થાય, અશક્તતા આવે, અને ક્યારેક અભાનપણું પણ જ્ઞાનીને આવી જાય, દેહભાન ગુમાવી દેવું પડે. જ્ઞાન હું વેદના હોવી એ કંઈ જ્ઞાનીને ન હોય એવું નથી. જ્ઞાની વેદે ધૈર્યથી, તે સમયે જ્ઞાની વિવેકની જાગૃતિ સાથે, ઉપયોગની જાગૃતિ સાથે, દેહના ધર્મો ભિન્ન છે, મારો ધર્મ ભિન્ન છે, આ સંયોગની અંદર રહેલો દેહ એના ધર્મની અંદર આવેલી વિકાર અને એ કોઈ કર્મનો વિપાક છે, અને કર્મનો વિપાક વેદનીય છે, માટે ભોગવ્યા સિવાય એ નિર્જરશે નહીં, માટે બળવાનપણે વેદવાનું, અવિષમપણે વેદવું, અબંધ ભાવે વેદવું, આ જ્ઞાનીનું લક્ષણ. અને રોય મરે અને કંઈકને રોડાવે, આર્તર ધ્યાન કરે અને ઘરમાં આર્તર ધ્યાન ઉભું કરે, આ અજ્ઞાનીનું લક્ષણ. કર્મ મેં બાંધ્યા છે, મને ઉદયમાં આવ્યા છે, શરીરની અશાતા એક કર્મનો વિપાક છે, એને સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બહુ જ નિર્દોષ ભાવથી, નિરપેક્ષ ભાવથી દવા દારૂ સેવા શુશ્રૂષા કરવા, પણ એ દરદ જવાને એની સાથે મેળ પડવો હોય તો પડે, પડે જ એવું નહીં. જો પડે જ કહીએ તો દુનિયામાં કોઈ માંદો ન પડે ને દુનિયામાં કોઈ મરે નહીં. માટે એવું ગણતરી બહુ પાકી રાખવી કે શરીર છે એને રોગ પણ આવે, વ્યાધિ પણ થાય, ઉપદ્રવ પણ થાય, એનું શરીર પણ, જ્ઞાનીનું શરીર પણ કંપાય, મ્લાન થાય, ગ્લાન થાય, કંપાય શરીર, અશક્ત થાય, બધું જ થાય. ભાઈ દેહ છે એને રોગ આવે પણ ખરા, અને એ વખતે ઔષધ ઉપચાર એ એના અપેક્ષિત સાધનો છે ઉપાયના, એને શાંતિના, એને જરાક પરમાણુ એ પરમાણુનો જો મેળ પડી જાય તો પડી જાય. કૃપાળુદેવે લખ્યું છે કે બધી પરમાણુની છે, એકબીજા પરમાણુ, ઔષધ છે એ પણ પરમાણુ છે અને રોગ છે એ પણ પરમાણુ છે, અને એ પરમાણુ એ પરમાણુની અંદર જો કોઈ પણ પ્રકારનો એનો પ્રકૃતિ મેળ, સ્વભાવ મેળ થઈ જાય એટલે એની સ્થિતિ પૂરી થવા આવી હોય અને આ સમયે એ પ્રકારનું થાય, તો એ દર્દની અંદર એની તીવ્રતામાં મંદતા આવે, એ દર્દ ઉપશમ થાય, એનાથી ક્ષીણ થાય અને છેલ્લે ક્ષય પણ થાય, નીકળી પણ જાય. દર્દ કાંઈ વાંધો નહીં, એવું કાંઈ નથી, દર્દ રહે જ.
પણ આ બધું જુદું છે, આ દેહ સાથે સંલગ્ન છે. જ્ઞાની વેદે ધૈર્યથી જ્ઞાનીને પણ આ હોય, અને તે સમયે તે જ્ઞાની આવા ઉપયોગપૂર્વકના ભાવ સાથે શરીરની વેદનાને વેદે છે, અને અજ્ઞાની મને આમ કેમ થયું, તમે બધા ક્યાં ગયા હતા, હાજર રહ્યો, ચોકી પહેરો બરાબર, એક એક દીકરો હાજર રહેવો જોઈએ, ઘરના માણા હાજર રહેવા જોઈએ, ડોક્ટર ક્યાં મરી ગયો, ક્યાં ગયો છે, કેટલી વાર કીધું એને આવવાનું, ખવારે આવશે, બપોર સુધી આવ્યો નહીં, શું કરતો હશે, ટેલિફોન કર, ફલાણું ઢીકણું. ઉપચાર કરવાવાળા આવે ત્યાં સુધી તો સમજી શકાય, પણ ઓલો જોવા કેમ નો આવ્યો, ઓલો તબિયત પૂછવા કેમ નો, પણ એ પૂછે એમાં તારું કેમ દર્દ ભરી જવાનો, ડોક્ટર આવે ને ગોળી દે તો સમજાય, પણ ઓલો આવ્યો કેમ નહીં, હજી કાકાના ઘરે ખબર છે કે નહીં, બે દીજો નો આવ્યો તો હરામી છે, સાલો ખોટો છે, એની ઓફિસે ટેલિફોન કર્યો હતો બાપા છોકરા કે કર્યો હતો, એને કોઈ મેસેજ ને ના મેસેજ મેળ્યો હશે, સાલો હરામ ખર્ચ આવતો નથી, પણ એ આવ્યાથી તારું કે દર્દ ઘટવાનું છે. પણ આને આર્ત્ર ધ્યાન રૌદ્ર ધ્યાન આ પરિણામે ના જુઓ હવે આવેલો જાય છે કેવી રીતે, આ ગમો અણગમો પ્રીતિ અપ્રીતિના ભાવ રતિ અરીતિના બધા કેવા ઉછાળા મારતા જાય છે, હવે જરાક નિમિત્ત પામે છે પરિણામ નિર્ધ્વંસતાની મર્યાદા ઉપર પહોંચે છે. સંસારના સંયોગ છે ભાઈ, માણસ સંયોગથી સંકળાયેલો છે, આવ્યો તો શું, ન ભલે તો મારું લક્ષ કેમ ગયું એના પ્રત્યે, વિકલ્પ કેમ આવ્યો કે આવવો જોઈએ, સંયોગ છે એને ખબર પડશે ને આવે તો ઠીક છે, પણ મને વિકલ્પ શું કામ થયો, મારા ભાવના પરિણામમાં ફેર કેમ થયો, કે માંદો હું પડું, રોગનો ઉદય મને આવ્યો, કર્મનો વિપાક મને, કર્મ મેં બાંધ્યા છે, એમાં કોઈએ આવવાની શું જરૂર છે, અને એ આવવા ન આવવા ઉપર પરિણામને બદલ કરવાના, ક્રોધના પરિણામ થાય, માન કસાય જાગૃત થાય કે હું વડીલ છું એટલે એને ભાન નથી, અરે તું વડીલ છું, આ માંદો પડ્યો એમને એની વડીલાતનું ભાન એને હોવું જોઈએ. સંયોગિક સંબંધ છે પ્રભુ, આવા તો કંઈક કંઈકના વડીલ થઈ ગયા ને કંઈક હાયલા ગયા. શાશ્વત વિચાર કર, સંસારના સ્વરૂપની નિત્યતાનો વિચાર કર, આ પરિણામ મર્યાદા ક્યારે ઓળંગી જાય છે ખબર નથી પડતી. અને ઓલી ચાર ચંડાળ ચોકડીમાં આ જીવ ફસાઈ જાય, ક્રોધ માન માયા લોભની માયા આવી જાય, ક્રોધ આવી જાય, માન કસાય અંદર કોરી ખાય જીવને, અને ત્યારે દર્દ જેટલું આકરું ન લાગે એટલા માન કસાયનો ઉદય જીવને સંતાપ પમાડે. ચિત્તની વ્યગ્રતાનું કારણ દર્દની ઉપાધિ નથી, ઓલો નથી આવ્યો એની ચિંતા છે, માન કસાય. જ્ઞાની કહે છે બહુ સમજો, ખૂબ સમજો, સંસારના સ્વરૂપને સમજો, કર્મનો ભોગવટો મારે કરવાનો છે. કહી દો પ્રેમથી કે હું ભોગવી લઈશ, તમે બધા કોઈએ કંઈક કરવાની જરૂર નથી, અને કોઈ નહીં આવો તો મારી સાતાના પરિણામમાં લેશ માત્ર ફેરફાર નહીં થાય. ધૈર્ય, આ જ્ઞાનીની કલ્પના, જ્ઞાની વેદે ધૈર્યથી, જ્ઞાની પોતાના ચૈતન્યના પરિણામને બગડવા દેતો નથી સુખ દુઃખ આવે ત્યારે, અને અજ્ઞાનીનું લક્ષણ એને સુખ દુઃખ કરતા એના પરિણામ બહુ બગડે છે, અને પરિણામ બગડવાને કારણે ઉત્પન્ન થતા ક્રોધ અને એના જે પરિણામ છે ઉદ્વેગના, એ એને કોરી ખાય છે. પ્રોડક્ટ કરતા બાય પ્રોડક્ટ ઇઝ ડેન્જરસ, મુશ્કેલી આવી છે. જ્ઞાની પુરુષ માર્ગ બતાવે છે, ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી, ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે. જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ત્યાં સુધી ન કહેવાય, ત્યાં સુધી જો પ્રવૃત્તિનું કારણ ઉદય હોય તો, રૂચિની વાત નથી સવારે કરી હતી, રૂચિ એ ઉદય નથી, અંદરની ઝંખના એ ઉદય નથી, અભરખો એ ઉદય નથી, તૃષ્ણા એ ઉદય નથી, પોતાની ઈચ્છા એ ઉદય નથી, વિભાવ બે પ્રકારનો છે, એક ઉદયથી અને બીજો વિભાવ યોગ છે રંજિત ભાવથી. પોતાના રંજિત ભાવથી પોતાને પદાર્થ પ્રત્યેની પ્રીતિ અપ્રીતિના ભાવ છે. માટે પ્રવૃત્તિનું કારણ ઉદય નથી, આત્માનો રંજિત ભાવ છે. ઉદયને પૂર્વકર્મ સાથે સંબંધ છે, રંજિતને વર્તમાનમાં મોહ પરિણામ સાથે સંબંધ છે. આ મોહ પરિણામ મંદ થઈ શકે છે, એમાં પૂર્વકર્મનો દોષ ન દેવો. પુરુષાર્થ અહીંયા ખુલ્લો છે. ઉદાસ ભાવ સંયુક્ત, ઉદાસ ભાવ સંયુક્ત, કેમ કે ઉદયથી નથી અને મારે કરવું પડે છે, અથવા તો ઉદયમાં હશે અને મને મારી પોતાની કાંઈ ઈચ્છા નથી, એટલે કરવી છે. અને ભાવ કેવો છે? ઉદાસ, રંજિત ભાવ નથી, ઉલ્લાસ ભાવ નથી, રાચી માચીને કરવાની એની ઈચ્છા નથી, પણ કરવા પડે છે. મને ખબર નથી કેવા સંયોગોમાં હું મુકાયો છું, એને કારણે થઈને એની પ્રવૃત્તિ જે છે ભોગાદેની પ્રવૃત્તિ, સંસારના પદાર્થ સાથેની ભોગાદેની પ્રવૃત્તિ ઉદાસ ભાવ સંયુક્ત. ઉદાસ ભાવ છે એને, એને અંતરનો ક્યાંય આનંદ નથી, અંતરમાં તો એને ઉદાસી છે. અને પછી શબ્દ મૂક્યો છે મંદ પરિણત બુદ્ધિથી. એમાં કેટલો લપેટાયેલો છે? તો કે સાવ થોડો મંદ પરિણત બુદ્ધિથી. એ જે કામ કરે છે એમાં પણ કરવું પડે છે એ જાણે છે, તો પણ એમાં એની પરિણત બુદ્ધિ પરિણત થતી જ નથી. મંદ પરિણત બુદ્ધિથી જેટલું બને એટલું ઓછું કરવું, ચાલશે ભાઈ ચલાવી લ્યો, એ કરવા પૂરતું નામનું જે કંઈ આપણે જેને ઘણી વાર કહીને શકન જાળવી લ્યો, એ સિવાય આને એમાં જોડાવાની જરાય ઈચ્છા નથી. કે ભાઈ મારે 5 મિનિટની જરૂરિયાત, હું 6 મિનિટ નહીં રોકાવ. મારી હાજરીની 5 મિનિટની જરૂર હોય તો હું 6 મિનિટ નહીં રોકાવ, હું 4 મિનિટે ચાલ્યો જઈશ. આ એની મંદ પરિણત બુદ્ધિ. આ કામની અંદર મારે આટલું જ કરવાનું છે, કદાચ વ્યવહારના પ્રસંગ ઉકેલવામાં તો એટલું જ કરીશ, દસ ફાર એ નો ફર્ધર, હવે નહીં. એની બુદ્ધિની પરિણતિ જ નથી કામની અંદર, સંસારના વ્યવહારમાં નથી, પરિણતિ નથી, મંદ છે. પરિણત બુદ્ધિ જ મંદ છે. પછી તમે મને પૂછશો નહીં મેનું શું કરવું ને, બધાને બેસાડશો ક્યાં ને, બધાને આમ ક્યાં કરશું ને, આ કેમ કરશું ને, આ ધંધાની અંદર પછી આવું આયોજન કેમ કરશો ને, આ ફેક્ટરી ના ઓફિસના ધંધો જે કરવો એ કરો. આજીવિકા મળતી હોય તો ભાઈ બહુ છે, અને આજીવિકાથી આપણે ચાલતું હોય તો પછી આ બુદ્ધિ અમારી આ ધંધો ચલાવવામાં મંદ પરિણત બુદ્ધિ છે. હવે મોર એપ્લિકેશન ઓફ માઇન્ડ નથી ત્યાં, એપ્લિકેશન ઓફ માઇન્ડ ઇઝ લિસ્ટ. ખ્યાલ આવે છે? લિસ્ટ એપ્લિકેશન ઓફ માઇન્ડ. હું એની અંદર હવે પૂરેપૂરો એવા કંઈ 10-12 કલાક મારા જીવનના હવે આપી દઈશ, એટલું બધું મને એનું મહત્વ નથી. આવશ્યક છે, કરવાની હશે, ઉદયમાં હશે. ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિની પ્રવૃત્તિ થાય ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભાવે ત્યાં સુધી ભગવાન કહે છે કે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને તે પ્રવૃત્તિ નથી કરી. કારણ કે આ પ્રવૃત્તિ કરવામાં તે ઉદાસ ભાવ સંયુક્ત કરી છે, અને બીજું કરતી વખતે તારી બુદ્ધિની પરિણતિ જે એની અંદર છે એ મંદ છે. મંદ પરિણતિ છે એટલે જેને કહી કે મરવાના માટે જીવતો હોય એમ, જેને કહીએ કે કાંઈ ન કરવાનું, કરવા જેવું હશે તો થોડુંક એને એની અંદર એનો વિચાર પોતાના ઉપયોગમાંથી એ બાજુ થોડો લગાવ્યો છે. આ જ્ઞાનીઓ આહારની ક્રિયા કરે, વિહારની ક્રિયા કરે, નિહારની ક્રિયા કરે, અને એનો માર્ગ ભગવાને બતાવ્યો છે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, ઈષણા સમિતિ, આદાન પ્રદાન સમિતિ, પારિઠ્યવાયાની સમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ, 5 કાયગુપ્તિ, એ અષ્ટ પ્રવચન માતા, એને શ્રાવકને એની સાથે ઉપયોગ છે. ક્યાંક ઔષધમાં, ક્યાંક ઉપદાન તપમાં, આ પ્રકારની આપણે આ ચારિત્ર માર્ગની ભગવાને કીધી છે. આ મંદ પરિણત બુદ્ધિથી ક્રિયા તો બધાને કરવી પડે. આચાર્ય ભલભલો હોય તો એને આ ક્રિયા તો કરવી પડે કે નહીં? ભોગાદીની ખાવું તો પડે ને. આ આહાર વર્ગણાનું શરીર છે, અને ક્ષુધા વેદનીય, તૃષા વેદનીય, આ બધી વેદનીય તો છે જ, એ પરિસહ સહન કરવા, એ પરિસહની મર્યાદા સુધી સહન કરવા, પણ આહાર તો લેવો જ પડે ને. જો એને સંયમનો નિર્વાહ કરવો હોય તો એને માટે બાંધા બાંધા કે આવો આહાર બને ત્યાં સુધી લેવો, એ બધી વાત ગૌણ છે. આહાર તો લેવો પડે કે નહીં, ખૂબ વિવેક સમજવાનો છે, ખૂબ વિવેક સમજવાનો છે. પણ એને લેવો પડે તો એ પ્રવૃત્તિ કરવી પડે તો કરો, કારણ કે શરીરની સંપત્તિ આ પરમાણુ કંઈ મારું સંઘરણ કેવું બંધાણું છે. પૂર્વના એ નામ કર્મને ગોત્ર કર્મના ઉદયથી મને જે સંઘરણ પ્રાપ્ત થયું છે, શરીરની પ્રકૃતિ, શરીરની તાસીર એવી પ્રાપ્ત થઈ છે કે હવે એ શરીરની જ પ્રયોજન કરું કે મારો સંયમ નિર્વાહ કરું. મારું લક્ષ સંયમ નિર્વાહનું છે અને એને માટે શરીર નબળું હશે તો કદાચ મારે બે ઉપચાર વધારે લઈ લેવા પડતા હશે, બે કોળિયા વધારે ખાઈ લેવું પડે, ખાઈ લઈશ મંદ પરિણત બુદ્ધિથી. ત્યારે મારી રસેન્દ્રિય કામ નથી કરતી, એ વિષય બંધ છે, મંદ પરિણત બુદ્ધિ છે. ત્યારે આવું ખાવું, આ મેનુ, એનું સિલેક્શન, એનો ટેસ્ટ એ નથી. જો આહાર છે, મંદ પરિણત બુદ્ધિ છે, જે મળે તે ઉદર નિર્વાહ કરી લેવો, બે પાંચ કોળિયા જે જરૂર પડે ખાઈ લેવું, કે જેથી કરીને મારી સામાયિકમાં વિક્ષેપ ન થાય, મારા જાપમાં વિક્ષેપ ન થાય, મારી ભક્તિમાં વિક્ષેપ ન થાય, મારી સંયમની સાધનામાં વિક્ષેપ ન થાય. એ તો વેદનીય કર્મ છે. મારે તોડવું છે મોહનીય, મારે તોડવું છે મોહનીય, આ તો વેદનીય કર્મ છે. એનો ભોગવટો કરવાનો છે, એ જે કરવાનો છે એ ભોગાદીની પ્રવૃત્તિની અંદર મંદ પરિણત બુદ્ધિ અને ઉદાસ ભાવ સંયુક્ત હોય તો કરગણુ મુનિ સાથે, જલતા અંતકરણ સાથે, બળતા હૃદયથી, અંગારા મોઢામાં મૂકતા હોય એમ એને એક માત્ર એક ધાન ક્યાંકથી ચાવલનું લેવા હતા અને એનો કોળિયો લેતા હતા. પણ પરિણતિ એટલી બધી જબરજસ્ત, ચૈતન્યની પરિણતિ હતી. આહારની પરિણતિ મંદ હતી, અલ્પ હતી, અને ચૈતન્યની પરિણતિ એટલી બધી ઉત્કૃષ્ટ હતી કે હે જીવ, કેવા કર્મ તે બાંધ્યા છે, તને કેવું સંગ્રહણ મળ્યું છે કે આહાર વર્ગણાના પૂદગળ ગ્રહણ કર્યા સિવાય તું તારી તપની, સંયમની, વિતરાગના માર્ગની સાધનામાં તારી જાતને જોડી શકતો નથી. એ આત્માને આવા દેહધિષ્ઠિત પોતાના પૂર્વ કર્મને નિંદા કરી કરી અને એ કોળિયા આરોગ્ય છે. આત્માની નિંદા, ગરહા, એની આલોચના કરે છે કે હે પ્રભુ, અધમાધમ અધિકો પતિ સકળ જગત માં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. અરે બધા સાધન છે પણ પેલો નિર્ણય આ, હે પ્રભુ આ મારો દોષ કેટલો છે, કેટલા દોષ, અનંત દોષનું ભાજન એવો હું, આખું જીવન દોષયુક્ત છે પણ ભગવાન હવે મનુષ્ય દેહ પામ્યો છું ને તારો યોગ થયો છે એટલે મારે તો આ યોગને સુધારીને આ તારા માર્ગમાં આવવું છે, એટલે આ બધી વસ્તુને તો હું ગૌણ કરું છું. એ કરવા પડતા હશે તો દેહના ધર્મ કરી લઉં છું. કોઈ અલમસ્ત હશે ને એને આ રીતે હશે, મારે જે મારી જે સ્થિતિ છે એને હું પણ પ્રમાણિકતા પૂર્વક એમાં ક્યાંય મારી બુદ્ધિને અંદર પરિણિત કરીશ નહીં. મંદ પરિણત બુદ્ધિથી ઉદાસ ભાવ સંયુક્ત, એમાં ક્યાંય ઉલ્લાસ ભાવ નહીં, ઉદાસ ભાવ સંયુક્ત. જે કરવું પડે છે સંસાર, વેપાર, વ્યવહાર અને સંસારની જે ચેષ્ટાઓ કરવી પડે એમાં હે પ્રભુ મને ક્યાંય ઉલ્લાસ નથી, ઉદાસ ભાવ, મારા ભાવમાં ઉદાસીનતા છે અને મારી બુદ્ધિ જે છે એમાં અલ્પમાં અલ્પ ઉપયોગ ત્યાં છે. મંદ પરિણત બુદ્ધિ એટલે અલ્પમાં અલ્પ ઉપયોગ એને અહીંયા આપ્યો છે, જરાય વિશેષ ઉપયોગ નહીં. એક ઉપયોગ એટલો જ કે અનાજ બરોબર છે ને લેવા જેવું છે ને, ભક્ષ્ય કે અભક્ષ્ય, સદોષ કે નિર્દોષ, સચિત કે અચિત, આ બધા ઉપયોગ જોઈએ. એવા ઉપયોગ જ મૂક્યા છે કે જે પરંપરાએ બધા આત્માના કલ્યાણને માટે છે અને સંયમના હેતુઓ માટે છે, એટલે એટલો આહારમાં એ જ વિચાર કરે છે. એમાં એ નથી કરતો કે સ્વાદિષ્ટ છે કે નહીં, ચટણી સાથે છે કે નહીં, તમતમતો છે કે નહીં, વઘાયરો બરોબર છે કે નહીં, ખાટો છે કે નહીં, બરાબર મીઠાશ પકડાઈ ગઈ છે કે નહીં,
આવો વિકલ્પ નથી. પણ ભક્ષ્ય અભક્ષ્ય, સચિત અચિત, સદોષ નિર્દોષ, આહાર લઈશ પણ પરમાત્માની આજ્ઞા અનુસાર છે ને, બસ આટલી એની પરિણતિ આહારમાં છે. ઇથી વિશેષ આહારમાં એની પરિણતિ નથી. એટલે ઇન્દ્રિયનો વિષય નથી ત્યાં આહાર, રસનેન્દ્રિયનો વિષય નથી ત્યાં, વેદનીય કર્મનો ભોગવટો છે. આવી ભોગાદીની પ્રવૃત્તિની અંદર જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે એમાં જ્ઞાની કે છે. આ તો જાઓ, જ્ઞાનીની આજ્ઞા ઉપર તમે પગ નથી મૂકતા. કેમ કે જ્ઞાની દેહના ધર્મને જાણે છે, એને મંજૂર કર્યા છે. દેહ છે ત્યાં સુધી દેહનો ધર્મ જ્ઞાનીને મંજૂર છે. પણ જ્યાં ભોગાદીને વિશે આપણી વાત તો હવે આવે છો, પણ જ્યાં ભોગાદીને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય, ભોગાદીને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય, ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. પતી ગયો, જ્ઞાનીની આજ્ઞાનો કોઈ અંકુશ ત્યાં લાગુ પડતો નથી. કેમ કે જ્ઞાનીની આજ્ઞાનો અંકુશ તો તને ભક્ષ્ય અભક્ષ્ય કીધું તું, સદોષ નિર્દોષ કીધું તું, સચિત અચિત કહ્યું તું, આ બધું કહ્યું તું, નિમિત્તનો આહાર અને સુસ્તો આહાર, સુસ્તા અણસુસ્તાની વાત કરી હતી. પણ અહીંયા તો તારે તો હવે તીવ્ર તન્મયતા છે. હવે તો આઈટેમ શું છે, મેનુ શું છે, એનો કેટરર કોણ છે, જીવો આ તન્મયતા આપણી કહેવાય. એટલું જ કે વ્યવહાર સાચવવા જ ગયા હતા, ન જાય તો ખોટું લાગે. સંસારમાં રહી એટલે એકબીજાના સંબંધ જાળવવા પડે. ઈ ભાવ વધારે હતો કે મેનુનો ભાવ વધારે હતો, આઈટેમનો ભાવ વધારે હતો, કોણે બનાવી છે એનો વધારે હતો, 25-25 આઈટમમાંથી એક કઈ છોડવી નથી, એ ભાવ વધારે હતો. શું કામ વંચના કરીએ છે, જાતનું કોગતી તો પરીક્ષણ કરીએ. કઈ વસ્તુ પ્રાઇમરી હતી તો લઈ લેવા તો 24 પછખાણને, પછી જવું તો રિસેપ્શનમાં, પછી કેવું જોઈએ કે હું એટલા માટે ગયો હતો, સંબંધ સાચવવો હતો, એને કોઈ એવા પરિણામ ન થાય મારા પ્રત્યે કે આવ્યો નહીં મારો પ્રસંગ છે, કાંઈ વાંધો નહીં. સંસાર છે, વ્યવહાર છે, સામાજીવને પણ એવા કસાય પરિણામમાંથી રોક હતો. પણ એને એમ કીધું નતું કે મારા ઘરે 2 રૂપિયાની થાળી માંડજે તું. આપણે આપણી જાતને ન છેતરવી. જે થયું હોય તો પણ જ્ઞાની કે છે આમાંથી પાછા વળવાનું છે. અત્યારે બંધ અનુબંધમાંથી અનંતાનુબંધમાં જ્યાં છીએ, આ સંસાર કેમ વધે છે, વગર મફતનો વધે છે. હવે એની કાળ કંકોત્રી નહોત તો આપણે રિસેપ્શનમાં જવાના હોત, ન જવાના તો પછી આ બધા પરિણામ કર્યા હોત, ન કર્યા. કેટલા મફતના આપણે મરીએ છીએ આ સંસારની અંદર, હાવ ખોટે ખોટા મરીએ છીએ, કોકના નિમિત્તથી મરીએ છીએ. એનું કારણ શું? એનું કારણ એટલું જ કે આપણી આ તીવ્ર તન્મયમણે પ્રવૃત્તિ છે, આપણે આ જ્ઞાનીની આજ્ઞામાં નથી. આ જ્ઞાનીની આજ્ઞામાં નથી એટલે જે નિમિત્ત આવ્યું એ આપણને ઝેર બરોબર થાય છે. એકય નિમિત્ત આપણને સવડું પડતું નથી. સંસારનો એકય પ્રસંગ સત પ્રસંગ જ્ઞાનીઓ કહેતા નથી, અસત પ્રસંગ કહે છે. એનું કારણ જ એ કે જ્યાં જ્યાં જીવ ગયો છે ત્યાં એની અંદર રહેલા બધા જ દુર્ગુણો પૂરેપૂરા વિકસિત થઈ જાય છે. અને એ સમજે છે કે આ જ મારી વ્યવહારિક ચતુરાઈ છે. કેમ કે પછી ચર્ચામાં એ જ કહે છે કે કોણે શું કર્યું ને, શું લીધું ને, શું લીધું ને, આપણે તો આમ કર્યું ને, આપણે આમ કર્યું. આપણી બહાદુરી, આપણી કુશળતા, આપણી ચતુરાઈ, આપણી ચાલાકી શેમાં આપણે બતાવીએ છીએ કે મેં અસત પ્રસંગનો ભોગવટો કેવી મારી બુદ્ધિની પરિણતિથી કર્યો. અહીંયા તો જ્ઞાનીએ મંદ પરિણત બુદ્ધિ કીધી છે, અને આણે કેવી બુદ્ધિની પરિણતિ ત્યાં કરી, ઉત્કૃષ્ટ પરિણતિથી કર્યો. જ્ઞાનીની આજ્ઞાની અંકુશતા કંઈ સંભવે જ નહીં ભાઈ. આવા વ્યવહારની અંદર આવો તીવ્ર તન્મયપણાનો ભાવ ભોગાદીને વિશે જીવનમાં સતત ચાલુ રહેતો હોય જ્યાંને ત્યાં, આપણા ઘરમાં ને પારકા ઘરે વિશેષ, કેમ કે એમાં મફતનું છે ને એટલે. પણ એને ખબર નથી કે મફતમાં અંટાઈ જઈશ તો અનંત સંસારમાંથી કોઈ દી પાછો નહીં આવો. ઓલાને તો હોજ અમથાઈ ચૂકવવાના છે, બાળવાના છે. પણ તારું શું, કોકના હો વસૂલ કરવા નીકળો છો. ખબર નથી જીવને કે મારા પરિણામનો ભોગતા હું છું.
આ બંધ અનુબંધ મને લઈ જશે. આવી તીવ્ર ભોગાદીને વિશે પ્રવૃત્તિ મારે કરવાની જરૂર શું? કોક ના કરે, એના વસૂલ થવા હોય તો થાય, ન થવા હોય તો ન થાય. એમાં મારે ક્યાં નફો નુકસાનનો હિસાબ મારે કરવાનો છે? જીવ કરે છે. આ અંતરના બધી સૂક્ષ્મ પરિણતિઓ જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. કૃપાળુદેવ આગળ લખે છે, નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે. આ ભોગ પ્રવૃત્તિ કેવી થતી હોય? નિર્ભયપણે, કોઈને ભય નથી, કોઈનું હૃદય પાછું ખેંચાતું નથી, હિચકિચાટ થતો નથી, મતમસ્ત થઈને પ્રવૃત્તિની અંદર બધા નિર્ભયપણે, જાણે કાંઈ છે નહીં. કોઈ જ્ઞાની જેવી કોઈ ચીજ નથી, એની આજ્ઞા જેવી કોઈ વાત નથી, ધર્મ નથી, કોઈ તત્વ નથી. એવા જીવ ભાન ભૂલીને તન્મયપણે એ પ્રસંગની અંદર આપણે બધા જીવોને જોઈ ત્યારે એમ થાય, ઓહો આ જીવ આ બધા, અને કોઈને વિતરાગ સત્પુરુષ માથે કોઈ ધણી છે એવું પણ ભાન નથી, એ પણ ભૂલાઈ જાય છે. એટલો બધો જીવ મોહની અંદર મદમસ્ત બની જાય છે, મસ્તાન બની જાય છે, કે એને આ પ્રવૃત્તિ નિર્ભયપણે થાય છે. ભય નથી કે હું શું કરું છું, હું કોનો શિષ્ય, હું કોનો અનુયાયી, હું કયા માર્ગનો, હું જૈન, હું મનુષ્ય, હું મોક્ષનો સાધક, હું જિજ્ઞાસુ, હું મુમુક્ષુ, કાંઈ નહીં. ભોગાદીની પ્રવૃત્તિ આવી એટલે ભાન ભૂલી લો. ભોગાદીની પ્રવૃત્તિ હાથમાં આવી એવું નિમિત્ત મળ્યું, એવો મોકો ભેગો થયો કે ભાન ભૂલી લો. અને જ્ઞાનીની આજ્ઞાની કોઈ અંકુશતા આપણા જીવન ઉપર નહીં, બધું જ ચાલે. નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે. વાત બરોબર સમજાય છે? નિર્ભયપણે ત્યાં ક્યારેય કોઈ ભય, ભાવનો ભય હોય છે ખરો? બંધનો ભય હોય છે ખરો? અનુબંધનો ભય હોય છે ખરો? અનંતાનુબંધી સાંભળે ખરા? આવી ભોગાદીની કોઈ પ્રવૃત્તિ વિશે, આ ભોજનની વાત નથી, ભોગાદીની કોઈ પણ પ્રવૃત્તિ, એ વખતે જ આવી તન્મયતા જયારે જીવની અંદર જાગે ને ઉત્કૃષ્ટ પરિણામથી અંદર ઘૂસી જાય, જીવ એકમેક થઈ જાય તન્મય આકારે, જડની સાથે જડ જેવો થઈ જાય, પૂતગઢીની સાથે પૂતગઢ જેવો રાતો માતો થઈને ફરે અને રાચી માચીને ભોગ ભોગવતો હોય કે અમારે તો માણવું છે, અમે તો માણવા આવ્યા છીએ, આવો પ્રસંગ ક્યાંથી, આ તો હાથ ખોટનો છે ને, અમારા તો આટલો ભાઈ ને આવો પ્રસંગ તો અમારા ઘરમાં ક્યારે? આ બધા રાચવા માચવાના પરિણામ ખબર છે. નિર્ભયપણે પ્રવૃત્તિ ભૂલી જાય કે હું કોઈનો કઈ શિષ્ય છું, કોઈની આજ્ઞામાં છું, અરે મનુષ્ય દેહ તરીકે છું તો આવા અનંતા જ્ઞાની પુરુષના ઉપકાર નીચે છું, કાંઈ નહીં. નિર્ભયતા. સંસારમાં ક્યાંક ક્યાં આપણને જીવને મૂંઝાવે છે, માથે ભય હોવો જોઈએ. પાપનો ભય, કર્મના બંધનો ભય, જ્ઞાનીની આજ્ઞાનો ભય, ભાવ ભ્રમણનો ભય, ભવે ખેદ, ભવનો ખેદ કે આ મારા ભવનું કારણ તો નથી થતું ને, આવો ભય હોવો જોઈએ. ભવ ભીરુ, જ્ઞાની પુરુષોએ મુમુક્ષુ જીવને એક શબ્દ પ્રયોગ મૂક્યો છે, સાધક જીવને આત્મારથી જીવ માટે એક સરસ શબ્દ પ્રયોગ બે મૂક્યા છે. એકને કીધું છે કે આ જીવ હવે ભવ ભેરું છે, હવે આ જીવને બધું જ કરશે પણ છતાંય ભવથી ડરે છે, હવે મારે ભવ ન જોઈએ, મને ભવમાં નાખે એવી કોઈ ચીજ, એવું કોઈ કામ, એવું કોઈ કૃત્ય, એવું કોઈ પરિણામ, એવો કોઈ લાભ મારે જોઈતો નથી કે જે મને ભવમાં નાખે. અને જીવનો એક બીજો પ્રકાર કીધો છે, ભવાભિનંદી. ભવાભિનંદી એટલે ભવની અંદર જેને આનંદ છે, ભાવ થાય તો ભલે કેટલા થાય, ઓહો હજી તો એને અનંત કાયદા નથી, અનંત કાઢવા છે ટેસ્ટથી, હજી તો હી ઇઝ ઇન સિલેક્શન, સિલેક્શન છે. એને એમ થાય છે કે આ વખતે ભૂલ થઈ ગઈ, ઇન્ડિયામાં જઈને આવતી વખતે તો અમેરિકા સિવાય દાંત નાખે, બરાબર લોટરી લગાવજો, અમેરિકામાં પેદા થાવ. હજી આને તો ભાવનો અંદર આનંદ છે, સંસાર જીવનનો આનંદ છે, એને તો હજી ખેદ એ વર્તે છે કે આ વખતે જોઈ એવી ઓપોર્ચ્યુનિટી મળી નહીં, સાલું આપણે ઇન્ડિયામાં આવી ગયા, સાલું આપણે પાસપોર્ટ ન મળ્યો, સારું આપણે લગ્ન વહેલા કરી લીધા, નહીં તો ગ્રીન કાર્ડ વાળી છોકરી લઈ લેત. આવા બેવકૂફો કે એકલાય ચારે બાજુ જ્યાં જાઓ ત્યાં મળ્યા છે. વિસાહારો ઝેર ખાય મરે, બનાવટી લગ્ન ઉભા કરે, કઈક કરે. આપણે બધી વાતમાં ન પડીએ, આપણું કામ નથી. પણ એને ખેદ વર્તે છે, હજી ભવ તો જોઈએ છે, એને તો આ ભવ અધૂરો લાગે છે. હજી એને આ સંસારની અંદર પૂર્ણતાને શોધે છે, એટલે એને 5-25 ભવનું હજી તો એને બિલકુલ આનંદ છે. એને જ્ઞાનીઓએ કીધું છે આ બધા ભવાભિનંદી જીવો છે, હજી આને સંસારમાં સુખ મધલાળ છે, ચોંટ્યા છે. હજી સંસારના પદાર્થની, સંસારની ભોગ પ્રવૃત્તિની અંદર હજી એને ઉલ્લાસ વર્તે છે. એને ભવાભિનંદી જીવો કીધા. અને જેને ભવ ભીરુતા છે, જ્ઞાનીની અજ્ઞાની અંકુશતામાં છે, માથે ધીંગ ધણી કીધો છે, એથી કરીને નિર્ભય આખલાની જેમ ચરતો નથી દુનિયામાં. વિમલનાથ સ્વામીમાં કે ધીંગ ધણી માથે ક્યારે અબ કુંજે ગણગત. સારું, આવો ધણી છે સર્વજ્ઞ વિતરાગ જેવો. એનો મતલબ એ કે સમયે સમયે મારી ઉપયોગની જાગૃતિ છે. હવે તો ભવ થાય એવા કર્મોની અંદર મારા હાથ પગ ચાલશે નહીં, મારું મન પાછું પડી જશે. આવો ધણી જાગૃતિ જેને છે, પણ નિર્ભયપણે ભોગાદીની પ્રવૃત્તિ સંભવે. આ લક્ષણ આપણું, આ અનંતાનું બંધી કસાય જેને થાય એનું લક્ષણ, એ ભોગાદીની પ્રવૃત્તિ નિર્ભયપણે કરે, એને ભય ન હોય. કોઈ પણ પ્રકારના ભોગ ભોગવતો હોય, ગમે તેવા નિકૃષ્ટમાં નિકૃષ્ટ હોય, એને ભય ન હોય, નિર્ભયપણે કરે. જે નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે તેવા પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. જ્ઞાનીઓએ સંસારના સાંયોગિક સંબંધ, સ્ત્રી પુત્ર મિત્રાદિ જે કંઈ સગપણના ભાવો છે, આ બધા ભાવ છે, આ કોઈ પરમેનન્ટ વ્યવસ્થા નથી. આ ભાવ અપેક્ષિત છે. આપણે કહ્યું તેમ દીકરો હોય તો આપણે બાપ છીએ, પુત્ર ન હોય તો કોઈ પિતાનો ભાવ છે જ નહીં, વાત પૂરી થઈ ગઈ. એમ આ બધા ભાવો છે, સ્ત્રી પુત્રાદી ભાવ છે, અને એ બધા સંયોગ આધારિત છે, અપેક્ષાએ છે, આ કોઈ નિરપેક્ષ સંબંધ નથી. ભત્રીજો હોય તો આપણે કાકા છીએ, પણ કોઈ ભત્રીજો ન હોય તો આપણે કાકાપણું આપણું છે જ નહીં. કોઈ કે તું જીવનમાં કાકો નથી જ નથી, મારે ભાઈ જ નથી તો હું કાકો કે તકો ન થાવ. તો કે લે, આવો મનુષ્ય દે ને આવું કુટુંબ ને મને તો કોઈનો કાકો નહીં, પણ હું કોઈનો કાકો થવો ભત્રીજો કેમ ગોતવા જવો, તો મારે ભાઈ જ નથી ભાઈ. તો એમાં કઈ અધૂરપ છે, ઓછપ છે એવું એમ, એથી કે હું સંસાર હારી ગયો ને અરે અરે આ સંસારમાં આવ્યો ને બધાને કેટલા લોકો કેટલા ના કાકા છે, અરે હું કોઈનો કાકો નહીં. આ બધા અપેક્ષિત ભાવ છે. આને ક્યાં વળગી ગયો તું? આને સંસાર ક્યાંથી સમજી લીધો? આ સંસારના ભાવો બધા સંયોગિક ભાવો, એના ઉપર જ્ઞાનીઓ એની જે મર્યાદા કીધી છે કે ભાઈ ઋણાનું બંધ હોય એટલા જ રીએ હોય ને તોય કહી દો ઓલો ભત્રીજો કે મારે કોઈ દે કાકાના ઘરે જવું નથી. હોય બોલો, માં કઈ વાત કરવા જેવી નથી. આ નિર્ધ્વંસ પરિણામ કીધા, કહ્યું કે ભાઈ ઘરે ઘરે આજ અમારી કથની છે. ભાઈ ભાઈ વચ્ચે, સમોવડિયા વચ્ચે, ભત્રીજા વચ્ચે, કાકા વચ્ચે, મામા વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે, સાસુ નણંદ વચ્ચે, સાસુ વહુ વચ્ચે, અરે અમારે એવા અંતરાંગ થઈ ગયા છે, એવા ખટરાક થઈ ગયા છે, એવા પરિણામ કસાય ભાવમાં છીએ. અમે બધી રીતે સુખી છીએ, બધું સરસ છે, આવક છે, ઘરની અંદર બધું બરોબર છે, પણ આ જયારે ભગવાનના વચન જાણ્યા ત્યારે ખબર પડી કે અમે તો કસાય ભાવમાં છીએ. 12 મહિનામાં કેટલી વાર આવા અમે આવા દોષ કરતા હશો, કેવળ કસાય ભાવ. નિર્ધ્વંસ પરિણામમાં ચાલ્યા જાય છે, અમને ખબર જ નથી. પ્રસંગ આવે ત્યારે ઉછળી ઉછળીને કહી દે છે કે ના ના, એને કેવું જ નથી, એને આવવાનું જ નહીં, આવા પરિણામ કરવાની કાંઈ જરૂર નથી. આ તો સંયોગિક સંબંધ છે, આ સ્ત્રી પુત્રાદી ભાવો સંસારના, આ તો બધા સંયોગિક છે. અનુકૂળ રહીએ તો આપણે પુણ્યાય, અને ન અનુકૂળ રહીએ તો એ કર્મની આપણો એટલો અવરોધ અંતરાય. તો અંતરાય માનીને મનને સમાવી લેવાની બદલે અમે તો આને બરોબર પુષ્ટ કરીએ છીએ. અમારા કુટુંબમાં, અમારા દીકરાઓમાં, અમારા ભાઈઓમાં હેરો ભરો સંસાર, પણ એવા સંસારી જીવ પણ સંસારની અંદરની આવા નિર્ધ્વંસ પરિણામના કારણે કેટલા કર્મો બાંધે, બધી રીતે સુખી પાછો. સરસ મજાનું રહેવાની સગવડતા છે, આવક સારી છે, ધંધો સારો છે, બધી અનુકૂળતા છે, ખવાય પીવાય છે, શરીરની પણ સુખાકારી છે, કાંઈ બીજું અમને કોઈ બીજી તકલીફ નથી. પણ તકલીફ ક્યાં આવી ગઈ છે? બસ આ અંતરંગ કુટુંબીઓનો જે વિચાર કર્યો ત્યાં ખબર પડી, ઓહો આ નિર્ધ્વંસ પરિણામ કહેવાય. અને આવા નિર્ધ્વંસ પરિણામ આપણે કેટલા બધા કરીએ છીએ, ક્યારેક આપણા માનને ખાતર કરીએ છીએ, ક્યારેક આપણા ક્રોધ કસાઈને કારણે કરીએ છીએ, ક્યારેક આપણા માયા કસાઈના કારણે કરીએ છીએ. શા માટે આ કસાઈમાં આપણે જવું જોઈએ? તો માત્ર એટલું જ નહીં કે સમાધાન કરી શકતા નથી, અને વેરની ગાંઠને આપણે ખેંચવી છે, તંતુ ખેંચવો છે કે આપણે જાણે નીચા બાપના થઈ જાય. એમ તો એને એમ લાગે કે સમજતા જ નથી, એમ આપણે નમી નથી જવું. અરે ભાઈ, આ પાંચ પછી વરણી જિંદગી, આમાં નંબાનું આમાં કયો મોટો હિલકાપ દઈ દેવાનો છે? વિતરાગનો માર્ગ તો કે છે, તું નમીશ તો જીવનભર તારો સંસાર સમેટાઈ જશે. એને જે માનવું હોય એનો માન કસાય પોસાશે, એમાં તને શું વાંધો છે? સમાધાન કરી લે, વેદની ગાંઠ તોડી નાખ વેદની ગાંઠ. કોઈ સાથે સંસારમાં અંતરંગના સગા સંબંધી સાથે જ્યાં અંતસ ફેડો તોડી નાખ, કા સમાધાન કરી લે, શાંતિ પકડી લે, સંતા લાવી લે. કોઈ જગ્યાએ ક્રોધમાન માયા લોભનો કસાય જાગૃત ન થાય. આપણો નિર્ધ્વંસ પરિણામમાં આપણે નથી જવું, આપણા નિમિત્તે આપણા સંબંધીને નથી જવા દેવા. ગમે એમ હોય તો મારો અંતરંગનો સંબંધી છે, કોઈ ઋણાનો બંધ હશે તો મારી સાથેનો બંધ છે, માટે એને પણ હું નિર્ધ્વંસ પરિણામ નહીં થવા દઉં. એને પણ એમ થાય કે ના, એવો પ્રયત્ન હું કરીશ. ખૂબ સમજવાનું, ધર્મ તો રોજનો જીવનનો છે, સમયે સમયે જીવની જે પરિણતિ છે અહીંયા ધર્મનો ટેસ્ટિંગ છે. સમયે સમયે પરિણતિ, કર્મ ક્યાં બંધાય છે? ભાવથી બંધાય છે. ક્રિયા તો હજી ઘણી દૂર છે, દ્રવ્ય ક્રિયા એ તો ભાવનું પરિણામ છે. અંતર વ્યાપારથી કર્મ બંધાય છે, અંતર વ્યાપારથી કર્મનો બંધ પડે છે. અને આ અંતર વ્યાપાર નો કસાયથી શરૂ થાય ને કસાય સુધી જાય ને એક કસાય અનંતાનુબંધી સુધી જાય. આ બંધ અનુબંધ અને અનંતાનુબંધની પ્રક્રિયામાંથી આપણે પાછા નથી આવ્યા, કારણ આપણે મંદ વિષય ઉપર નથી. કસાય વિષય કસાયનું ઉપશમન કરવાનું કૃપાળુ દેવે કહ્યું કે કસાયની ઉપશાંતતા. ભાઈ તું પેલા કસાયને ઉપશાંત કરી નાખ, ભલે સંયોગો ગમે તેવા હોય એની સાથે સમાધાન કરી લેવું. એમાં તારો માન કસાય જોડમાં, આપણે એમાં કોઈ પણ પ્રકારનો માન કસાય ન આવવો જોઈએ. હું મોટો છું, હું ધનિક છું, મેં આમ કર્યું છે, મેં આ બધાને આમ કર્યા છે, મેં આ બધાનું આવું કર્યું, આવું કાંઈ નહોતું. બધું ભૂલી ગયા, જે કંઈ કર્યું છે તારા પ્રારંભમાં, જે કંઈ હશે કરવાનું છે કર્યું, એનો આનંદ લે કે મેં સૌનું સારું કરવા માટે પ્રયત્ન કર્યો છે, કોઈનું બુરું કરવા પ્રયત્ન કર્યો નથી. અને છતાંય કોઈની ગેરસમજણ થઈ હશે તો એ ગેરસમજણ પણ હું દૂર કરી સહન કરીને પણ, કારણ કે મારે એનામાં પણ આવી પ્રકારનો કસાય ભાવ રહે એ મારે નથી જોવું. કૃપાળુ દેવના જીવનમાં આ સૂક્ષ્મતા જોવા મળે છે. મુનિઓને પણ એમ કે અને મુમુક્ષુઓને પણ કે, જોજો આપણા કારણે કોઈ જીવને કસાય પરિણામ ન થાય, કોઈ જીવને. કેટલો ઉપયોગ આ પુરુષે રાખ્યો છે, એ જાણે છે કે ક્યારેક ક્યારેક તો હાવ ખોટું, ને કેટલી હેરાનગતિ મુનિઓને કર્યા, બધા શ્રાવકો કહેવાતા બધા ધાર્મિકો ને દાંભિકો. પણ ભગવાને એને સહનશીલતા શીખવી, હો ક્યાંય કીધું નથી કે મુનિ આવી જાઓ હા મામા પછી. અરે પાણીના ત્રાસ, આહારના ત્રાસ, નિવાસના ત્રાસ, ખંભાતમાં જાઓ કોઈક મુમુક્ષુને મળો તો ખરા. એમ કે મારી માને તો મારતા હો, આત્મસિદ્ધિ એક ગાથા બોલે એટલે ઘરના બધા લોકો પીટે એને, અને છતાંય મારી માં આત્મસિદ્ધિ કરે, આખો સમુદાય ભેગો થાય અપાસરાનો, અને કે તમારા ઘરમાં પાપ ક્યાંથી આવી ગયું, તો પણ માએ કે સંતા કોઈ દી ગુમાવી નહીં. ત્રિભુવનદાસભાઈની દીકરી હતી, એના દીકરાઓ અત્યારે ત્યાં ચલાવે છે બધું મંદિર. સાસરીની અંદર ઉભા ન રહેવા દે કોઈ, કે કયો ધર્મ લઈને આવી છો તું. પણ એને ક્યારેય પોતાના પરિણામ નિર્ધ્વંસ થવા દીધા નથી, ઊંચે હાદે ક્યારેય બોલ્યા નથી. જુઓ કુંવરમાના જીવન ચરિત્રને જરાક નજર તો નાખો, કેમ રેવાય મુમુક્ષુ તરીકે, અનંત સંસારના અનુબંધ કેમ તોડાય અને બીજાથી પણ ન થાય, આપણા સંઘમાં આવેલો જીવ પણ અનંત સંસારમાં અમે નહીં જવા દઈએ ને. રૂડો સંસાર બનાવીએ, મીઠો મધુરો સંસાર આપણો બનાવીએ, ભલે ભોગાદીની પ્રવૃત્તિ કરીએ, પણ જ્ઞાનીની આજ્ઞાની અંકુશ બહાર નહીં. સર્વસંગ પરિત્યાગ નહીં, મને તમને બધાને ઉદયમાં નથી આવવાનું, કાળબળ પણ કામ કરે છે, પરંતુ અમે ભોગમાં પ્રભુ પડ્યા છીએ તો ભગવાન કે છે તું ભોગમાં પણ જ્ઞાનીની આજ્ઞાની અંકુશમાં રહીને. આટલું તો થાય કે નહીં, એમાં ક્યાં મરી જવાનું છે, શું ગુમાવવાનું છે? તો કે કસાય ગુમાવવાનો છે, બીજું કઈ નથી. ક્યારેક માન છોડવું પડે, ક્યારેક ક્રોધ છોડવો પડે, ક્યારેક માયા છોડવી પડે, અને ક્યારેક લોભ છોડવો પડે, પાંચ પૈસા ઘસાવવું પડે, સંબંધો જાળવવામાં ક્યારેક કુટુંબની અંદર ઘસાવવું પડે, ઘસાઈ જા, પરિગ્રહની મૂર્છા છોડ, આ પૈસા બધાય તૂટી પડવાના છે, બધો સંગ્રહ પરિગ્રહ પડ્યો રહેવાનો છે. તન છૂટે ધન કૌન કામ કા, આનંદ ગંજી મહારાજ કહે છે, કાહે કો કૃપણ કહાવે અવસર બેર બેર નહીં આવે. અરે તારો પૂરો ભેગો કરેલો પરિગ્રહ જો જરાક ઉદારમનથી કુટુંબની અંદર વેચાઈ જાય અને કુટુંબનું વાતાવરણ રળિયામણું થતું હોય તો આવો અવસર પણ ભાઈ જીવનમાં વારંવાર નથી આવતો. એકમાત્ર તારી ઉદાત્તતા એને પણ આ કુટુંબના જીવનને રસમય બનાવી દીધું, જ્ઞાનીની આજ્ઞામાં આવી ગયું, નિર્ધ્વંસ પરિણામમાંથી બધા મર્યાદામાં આવી ગયા, ભોગાદીની પ્રવૃત્તિમાં પણ જ્ઞાનીની આજ્ઞાની મર્યાદામાં રહીને આ થઈ. ખૂબ સમજવાનો છો, ધર્મ આ બંધનું જે આખું કર્મશાસ્ત્ર, એ સમય સમયે ભગવાન કહે છે તું ભાવ મરણથી મરી રહ્યો છું, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો, આપણે રાચી રહ્યા છે, કારણ કે આ સમયે સમયે કસાય ભાવમાં છીએ. સમતા ભાવ ક્યાં, સંભાવ ક્યાં, મધ્યસ્થતા ક્યાં, સરળતા ક્યાં, મંદ વિષય ક્યાં, કરુણા ક્યાં, કોમળતા ક્યાં? આ તો પહેલી ભૂમિકા કીધી.
મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધાર.
ભગવાનની આજ્ઞામાં રહીને આ મંદ વિષય, સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, ભગવાનના બોધના વચનનો વિચાર એ સુવિચાર, ભગવાનના વચનો શું કહે છે એના આધાર ઉપરનો વિચાર એ સુવિચાર, મારી મતિ કલ્પના, મારા આગ્રહ, મારો મતાગ્રહ, મારી કલ્પના, મારી માન્યતા, આ બધા કુવિચાર. પણ હું હાવ હાચો છું તો કે કુવિચાર, હું હાવ હાચો છું તો કે તું હાચો છું, એ તો કસાય ભાવનો ઉદ્રેક તને બોલાવે છે. જો કસાય કાઢી ના તો તને તરત થશે કે હું દોષિત છું. વાત પૂરી થઈ ગઈ. જે નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે તેવા પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધિ સંભવે છે. તેમજ આગળનું, હું સમજુ છું, તેમજ હું સમજુ છું, મને બાધ નહીં આવે એવા ને એવા બફમમાં રહે, મને બાધ નહીં આવે એવા ને એવા બફમમાં રહે, આ શબ્દ ભગવાનના છે બફમ. અને ભોગથી નિવૃત્તિ ઘટે છે અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય, છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની ભોગાદિકમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધિ સંભવે છે. શું વિશ્લેષણ કર્યું છે, શું પૃથક્કરણ કર્યું છે, કારણ કે આપણને છોડાવવા છે. આપણે ક્યાં બંધાય છે ખબર નથી. આપણે તો ધર્મ બહાર જ બધું, બહાર ધર્મ 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 બધું એમાં જ કહે, પણ ધર્મ આ પરિણામ સાથે કેવો જોડી દીધો ભગવાને. જીવ ક્યાં બંધાય છે બતાવ્યું કે તારો અનંત સંસાર હમણાં અમે કટ કરી દઈ. એટલે કહ્યું કે તને રોકનાર કોણ, આ અનંતનું મંદિર બીજું કેવું છે એનું સૂક્ષ્મ સ્વરૂપ. તો બીજું સૂક્ષ્મ સ્વરૂપ હું સમજુ છું, મને બાદ નહીં આવે એવા ને એવા બપ્પમ મારીએ. શું કે હું આ બધું કરું છું પણ વાંધો નહીં ભાઈ, ગમે ત્યારે હું છોડી શકીશ. તિજોરીની ચાવી ભલે હું રાખું, ચોપડા હું રાખું, છોકરા મને પૂછીને જ બધું કરે, પણ આપણે છોડવું તો કાચી મિનિટમાં છે. પણ કાકા છોડને પણ હવે કાચી મિનિટની રાહત શું કમજો તું? હું આ ખાઉં છું, પણ એવું નહીં હોય, આપણે તો ન હોય તોય ચાલે, પણ તો ન હોય તો ચાલે તો બંધ કરને. આ બફમમાં જ રહે છે ને, બફમમાં ને બફમમાં ઇન્દ્રિયોનો ગુલામ બની અને જીવનનો અંત આવે ત્યાં સુધી આ ઇન્દ્રિયોનો ગુલામ બનીને બેઠો હોય છે પામર જીવ. ક્યારેય પુરુષાર્થ કરવા યોગ્ય, કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં એ જો પુરુષાર્થ કરે, જ્ઞાની કે છે કે એવા કેટલી ચીજ વસ્તુ છે કે જીવ જો પુરુષાર્થ કરે તો ચોક્કસ થાય, આ જ્ઞાની કે છો, કેમ કે એને કરુણા છે. ભોગથી નિવૃત્તિ ઘટે છે કે ભાઈ આપણે ભોગવી લઈએ ને પછી મનમાં અભરખા રહીએ નહીં, એટલે કર્મ બધા ખરી જાય, ભોગવી રહે એટલે સારું, પછી બધું જાય, એમ ભોગથી નિવૃત્તિ ઘટે છે. આવું મિથ્યા જ્ઞાન શાસ્ત્રમાં ઉદાહરણ આપ્યું છે કે યજ્ઞમાં ઘી નાખવાથી અગ્નિ શાંત થતો નથી. આગ લાગી હોય ત્યારે પેટ્રોલના પંપ શરૂ ન કરાય, વોટર પંપ શરૂ કરાય. અને આને આ કે છે ભોગથી નિવૃત્તિ ઘટે છે. જુવા ક્યાંકથી પકડી આવ્યો છે આવા કંઈક ને કંઈક તત્વજ્ઞાનના વાક્યો. ભોગથી નિવૃત્તિ ઘટે છે, ભોગવી લે એટલે કામ પૂરું થાય. ભોગથી અગ્નિ, ભોગાદિનો, વાસનાનો, તૃષ્ણાનો અગ્નિ ભોગવટાથી ક્યારે શાંત થતો નથી, પણ અનંત ગણો વધે છે. આવા મિથ્યા જ્ઞાનથી આવો જીવ કંઈ પણ પુરુષત્વ કરે, જો પુરુષાર્થ કરે તો થઈ શકવા યોગ્ય, આ જ્ઞાનીના વચન, થઈ શકે ઘણી ઘણી બાબતથી, એ પાપથી પાછો હટે, એ અશુભ પરિણામથી પાછો હટી શકે એમ છે, એ બધું કરી શકે એમ છે. એ કે ખરો કે હું ધારું તો હમણાં પાંચ, અમારે એની સાથે ભલે અમારા કુટુંબની અંદર આટલા વર્ષનો ઝઘડો છે, પણ હું ધારું તો પાંચ મિનિટમાં પતી જાય બધું, પણ તો તું ધારતો શું કેમ નથી? અને આ 25 વર્ષથી આ બધું લંબાતું જાય છે, પણ કે હું ધારું તેથી ને પણ ભાઈ તું કેદી ધાર અને આ કેદી આનો નિવેડો આવે. આ અભાગ્ય કોઈ દી ધારે નહીં, અને આ કોઈ દિવસ જીવનો બંધમાંથી, જીવ કોઈ દી અનુબંધમાંથી બહાર આવે નહીં. જ્ઞાની કે છે કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય, છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની, પણ તું કેમ ધારતો નથી? તો કે મને વધારે ખબર પડે ક્યારે ધારવું ને ક્યારે ન ધારવું, એ હું સમજ્યો છું, એ મને બધી ખબર છે, બધું મારા મગજમાં છે, એ બધો હિસાબ મારા મગજમાં છે, એના મગજમાં બધું આવું જ છે. ક્રોધ કસાય, કેમ જામે, કેમ થાય, ઓલાને કીધી કેવું કીધી, હાવ નીચો નમતો આવે, એના હાથ બાપની પેઢીને યાદ કરે, મને આવી રીતે કે મોઢામાં ત્રણ, એના મગજમાં આવું જ બધું, બીજું શું હોય? અનંતનું બધું કસાયનો છોગું ચડાવે એ ધારે એવી રીતે, અને છતાં પોતાને જ્ઞાન દશા માને કે તમે મને શું કામ, મને બધી ખબર છે, વખત આવે હું બધું સંભાળી લઈશ, એ રાહ જીવે છે કે હજી ઓલાને એવો હેરાન કરવો, એવો હેરાન કરવો, હારો હાથ પેઢી યાદ કરે, એવું ધનોત પનોત કઢાવી નાખું, પછી એને એના દીકરા બધા આવે અને કે બાપા હવે આ પ્રસંગ ઉકેલી દો, તેથી હું જઈશ રોફ મારતો મારતો. આ ધારે છે, જુઓ એ ધારે ત્યારે બધું કરી શકે, એની વિચાર છે કે હજી આ બધાને દુઃખી દુઃખી કરી નાખવા છે, એને માનભંગ કરવા છે, એને કીર્તિભંગ કરવા છે. અરે આ જીવના પરિણામ, આ નિર્ધ્વંસ પરિણામો, આ સંબંધના નિર્ધ્વંસ પરિણામ, આપણે કોઈના વડીલ છીએ એની અંદર આ પરિણામ, આપણા વડીલપણામાં આ, કોઈના પિતા છીએ એમાં આ પરિણામ, કોઈના બોસ છીએ, કોઈના શેઠ છીએ, આ બધા પરિણામમાં એ કર્મચારી પણ એને આમ છોટું લેતો આવે, મોઢામાં તરણું લઈને આવે, આપણા નિર્ધ્વંસ પરિણામની કોઈ સીમા નથી. અને માત્ર આપણા કસાઈને પોષવા, એમાં કોઈ પૈસાનો હિસાબ નથી ત્યાં, માત્ર આપણા અહમને પોષવા, અહમત્વ ને મમત્વ, અનાદિકાળનો સ્વપ્ન દશાથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ જ્ઞાની કે છે એટલા માટે છો.